నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానుయో మంగళము సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమరిస్తాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వమా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार नी गाथा 80 81 अने 82 त्रणे गाथा साथे छे, एनो स्वाध्याय चाले छे. मूळ गाथामां अहींया एम कहेवामां आव्युं के जीवना परिणामने અને પૂતગળના પરિણામને પરસ્પર નિમિત્ત માત્રપણું છે, એમની બંનેની વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ એમની વચ્ચે કર્તા કર્મપણું નથી. અહીંયા જીવના પરિણામ એટલે અજ્ઞાનીના પરિણામ, જીવના પરિણામ અહીંયા જે લીધા છે એ અજ્ઞાનીના પરિણામ એમ અહીંયા લેવામાં આવ્યા છે. અગાઉ જે ગાથામાં વાત હતી 76 77 78 79 ત્યાં જીવના પરિણામ એટલે જીવના શુદ્ધ પરિણામ એટલે કે જ્ઞાનીના પરિણામ, જીવના શુદ્ધ નિર્મળ પરિણામ નિશ્ચયથી જેવા પરિણામ થાય છે તે જ સાચા પરિણામ છે. એટલે અહીંયા જે પરિણામ લેવામાં આવ્યા છે એ પરિણામ તો સાચા પરિણામ નથી, માત્ર કહેવા ખાતર કહી શકાય તેવા પરિણામ છે. એટલે કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આવા વિભાવ ભાવરૂપ વિકારી પરિણામો થાય, છતાં પણ એવા પરિણામ થાય છે. અને એવા પરિણામને જીવ પોતાના માને છે તો એ વખતે એને અજ્ઞાન છે. એટલે અજ્ઞાન અવસ્થામાં થતા જે જીવના પરિણામ છે એની સાથે જીવને એકત્વપણું છે. રાગના પરિણામ, દ્વેષના પરિણામ, ક્રોધ માન માયા લોભના પરિણામ, એ બધા પરિણામની સાથે જીવને મમત્વ એકત્વ કરતા ભાવ બધું પડ્યું છે. એટલે એવા પરિણામ જેને કારણે આશ્રવ થાય બંધ થાય એવા બધા પરિણામો એને અહીંયા જીવના પરિણામ કહેવામાં આવ્યા છે. અહીંયા જીવના પરિણામનો અર્થ રાગદ્વેષના પરિણામ એ કરવામાં આવ્યો. એટલે બીજી રીતે આપણે એમ કહીએ કે જ્ઞાનીના પરિણામ અને અજ્ઞાનીના પરિણામ એમ જો આપણે તુલના કરીએ તો આ પરિણામ જે છે તે અજ્ઞાનીના પરિણામ છે, એક અપેક્ષાથી આપણે એમ કહી શકીએ. કેમ કે જ્ઞાનીને આવા પરિણામ થાય છે, છતાં પણ જ્ઞાની તો એનાથી અલિપ્ત રહે છે, જુદા જ રહે છે. જ્ઞાની પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ જ્ઞાયક છે, સિદ્ધ સમાન છે, એવી દ્રઢતા કરીને એવા ભાવે રહે છે. સંસાર અવસ્થામાં છે ચોથે ગુણસ્થાનકે તો પણ એમ છે, પાંચમે ગુણસ્થાનકે છે દેશવિરતી થયા છે તો પણ એમ છે, અને એથી આગળ વધીને મુનિ થયા છે સાતમું છઠ્ઠું ગુણસ્થાન છે તો પણ એમ છે. કોઈ પણ પ્રકારે એમને શુભભાવ આવે, ક્યાંક કોઈક રીતનો રાગ થાય તો એ પોતાના પરિણામ છે એમ માનતા નથી. એ થયું છે એને પોતાની નબળાઈ સમજે છે. જે કંઈ એવા પરિણામ થયા રાગના શુભભાવના પરિણામ મુનિને થયા, અથવા તો ક્યાંક કોક અપેક્ષાએ અતિ અતિ અલ્પ પ્રમાણમાં એવા કોઈક દ્વેષના પણ પરિણામ થયા, તો એને આવા સાધક જીવ ચોથે પાંચમે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે છે તે એને પોતાના પરિણામ માનતા નથી. એટલે કે પોતે એ કરી રહ્યા છે એમ માનતા નથી, પોતાનું એમાં કરવાપણું છે કે પોતાનું એમાં ભોગવવાપણું છે એમ એ માનતા નથી. એટલે જીવના પરિણામ જે છે એવી માન્યતા એમને નથી. એ પરિણામને એ ક્ષણિક પરિણામ માને છે. એ પરિણામ થવાનું કારણ એ એમ સમજે છે કે આ મારા પુરુષાર્થની નબળાઈ છે, મારો પ્રમાદ છે, એટલે આવા પરિણામ થયા. અને આ પરિણામ રૂપે શુભ ભાવ રૂપે કે અશુભ ભાવ રૂપે શુભ કે અશુભ ભાવ રૂપે હું હોઉં નહીં, મને આ હોય નહીં, હું આ નથી, મારું આ સ્વરૂપ નથી, એમ જ્ઞાની એવા પરિણામોથી પોતે પોતાને અલિપ્ત રાખે છે. એવી જાગૃતિ સતત વર્તે છે, એમાં એમને યાદ કરવાની જરૂર પડતી નથી. પોતે ભગવાન આત્મા છે એ વારે વારે કંઈ યાદ કરવું પડતું નથી, એમની દ્રષ્ટિ સતત આત્મા તરફ જ હોય છે. જે પરિણામ જે કંઈ થઈ રહ્યા છે તે ક્ષણિક રાગને કારણે થઈ રહ્યા છે, એમાં પોતાનું કરવા પણ માનતા નથી, અને પોતે એ કરી રહ્યા છે એનું ફળ પોતાને પ્રાપ્ત થાય છે, અને એ ફળ પ્રાપ્ત થશે તો સારું થશે એવો પણ કોઈ અંદરમાં ભાવ નથી. જ્ઞાનીને પોતે શુભ ભાવ કરે છે, દયાદાન વ્રત તપના ભાવ કરે છે, ભક્તિના ભાવ કરે છે, સ્તુતિના ભાવ કરે છે, વંદન નમસ્કારના ભાવ કરે છે, તો એમાં એમ પણ નથી કે આ ભાવ સારા છે અને એવા ભાવ હું કરું છું એથી મને ભવિષ્યમાં દેવગતિ થશે, બધી મને અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, એ સારું થઈ રહ્યું છે એવો કોઈ ભાવ નથી. એનાથી ઉલટું એમને તો એવો ભાવ છે કે આવા પરિણામને કારણે મને અટકવાનું થાય છે, હું તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક છું, મારી દ્રષ્ટિ આત્મા તરફ રહેવી જોઈએ, મારે તો નિર્વિકલ્પ ધ્યાનમાં મારા સ્વરૂપને ધ્યાવવાનું છે, એને બદલે હું આ શુભ પરિણામમાં રોકાયો, એ તો અટકવાનું સ્થાન થયું, એ તો મારવાનું સ્થાન છે. એટલે એમની દ્રષ્ટિ તો સતત આત્મા તરફ જ રહી છે. એવા એક નાની પુરુષોના જે પરિણામ છે એ તો શુદ્ધ નિર્મળ પરિણામ હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ થાય છે તે શુદ્ધ સ્વરૂપના પરિણામ છે, શુદ્ધ આત્માના પરિણામ છે, અને એવા પરિણામો જ્ઞાનીને થતા હોય છે. એટલે આપણે જે અગાઉ વાત લીધી 76, 77, 78, 79 એ બધી ગાથામાં, ત્યાં આપણે જીવના પરિણામ એટલે શુદ્ધ આત્માના પરિણામ, અથવા તો એમ કહીએ કે જ્ઞાનીના પરિણામ, કેમ કે જ્ઞાનીને એવા પરિણામમાં કરતા પણ છે, પણ આવા વિભાવ વિકારી પરિણામમાં કોઈ કરતા પણ નથી કે કોઈ ભોગતા પણ છે જ નહીં. છતાં આવા પરિણામ જીવને થાય છે, જીવને આવા રાગ દ્વેષના પરિણામ થાય છે, ક્રોધ માન માયા લોભના પરિણામ થાય છે, નવ પ્રકારે નો કસાય એ રૂપે પરિણામ થાય છે, એવા પરિણામ એ કરે છે, એની સાથે એ મમત્વ કરે છે. તો એમાં બે વાત છે. એક વાત તો આપણે જેમ કહ્યું તે પ્રમાણે કે જ્ઞાનીને પણ ક્યારેક એવા ભાવ આવે છે, અને બીજી વાત અજ્ઞાનીને એવા ભાવ આવે છે. જ્ઞાનીને ભાવ આવે છે એ તો એને પોતાના સમજતા જ નથી, એને તો પોતાની નબળાઈ સમજે છે, પોતાનો પ્રમાદ સમજે છે, અને તરત જ એનાથી એ જુદા થઈ જાય છે, અલિપ્ત થઈ જાય છે, એમાં પોતા પણ કરતા નથી. પણ પેલો અજ્ઞાની છે, એ અજ્ઞાની તો જાણતો જ નથી કે જીવના શુદ્ધ આત્માના કેવા પરિણામ હોય. એટલે એવો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ એ રાગદ્વેષના પરિણામ કરે છે, મોહ માયાના પરિણામ કરે છે, એ ક્રોધ કરે છે, લોભ કરે છે, કપટ કરે છે, એ નો કસાયના પરિણામ કરે છે, એવા ભાવે વર્તે છે, તો એ બધું એને પોતા રૂપે લાગે છે, એમાં એ પોતે કંઈક કરી રહ્યો છે એમ એને લાગે છે, એમાં એ પોતે ભોગવી રહ્યો હોય એમ એને લાગે છે. એટલે આવા પરિણામ સાથે અજ્ઞાનીને એકત્વ બુદ્ધિ છે, એ એમ માને છે કે હું જોબ કરું છું, જોબ કરું છું અને એને કારણે મને પૈસા પ્રાપ્ત થાય છે, એમાં એનું એકત્વ છે. પરના પરિણામ, પૂદગળના પરિણામ એનો એ કરતા થવા જાય છે, એ વિભાવ ભાવ છે. શુભ ભાવ, દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ, શરીરની અંદર ઉપવાસ થાય, એકાશના થાય અને એ પરિણામ મારા છે એવી માન્યતા, એવા શુભ પરિણામ ને પોતાના માનવા અને એને ધર્મ માનવો, એવું એ મિથ્યાત્વ અજ્ઞાનીને હોય જ્ઞાનીને હોતું નથી. જ્ઞાની તો પોતે ભગવાન આત્મા છે એટલે શુદ્ધ નિર્મળ પરિણામ જ પોતાના હોઈ શકે, બીજા અન્ય પરિણામ પોતાના હોય જ નહીં. એટલે અજ્ઞાનીની વાત અહીંયા લીધી છે, અને અનાદિથી જે મિથ્યાદ્રષ્ટિ રહ્યો છે એની અહીંયા વાત લીધી છે કે એના પરિણામ. એટલે અહીંયા આ 81 એસી, એક્યાસી અને બ્યાસી એ ત્રણ ગાથાની અંદર જે પરિણામની વાત કરવામાં આવી છે એ પરિણામ એ અજ્ઞાનીના પરિણામ એમ સમજવું, અને એ પરિણામ એટલે રાગ દ્વેષ મોહના પરિણામ. એવા પરિણામને નિમિત્ત સંબંધ કર્મની સાથે છે એમ વાત કરવામાં આવી. કર્મ એટલે અહીંયા ઉદગળ કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મ. જીવ જેવા ભાવ કરે છે એ ભાવ એનું ભાવ કર્મ છે. જીવ જેવા ભાવ કરે છે એ ભાવ એનું ભાવ કર્મ છે. શુભ ભાવ કરે છે તો એને પુણ્ય બંધ થાય છે એ ભાવ કર્મ છે. અને એની સામે પેલા કારમણે રજકણો, અનેક પ્રકારના કારમણે રજકણો એ ઉદગળો ભેગા થઈ અને કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે. મુખ્યત્વે આઠ પ્રકારની કર્મની પ્રકૃતિ છે અને વિસ્તારથી જોઈએ તો 148 પ્રકારની કર્મની પ્રકૃતિ છે. ચાર પ્રકારની ઘાતી કર્મની પ્રકૃતિ, ચાર પ્રકારની અઘાતી કર્મની પ્રકૃતિ, એમાં 148 પ્રકૃતિ બધી જ સમાય છે. તો એ કર્મ પૂદગળ કર્મ, એ પૂદગળ કર્મ અને આ જીવના પરિણામો, વિભાવ પરિણામો, વિકારી પરિણામો, એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવને એવા રાગના ભાવ થાય છે, દ્વેષના કે ક્રોધના ભાવ થાય છે, તો એવા ભાવ અનુસાર પૂદગળ કર્મ બંધાય છે. એ જ્ઞાનાવરણીય બંધાય, દર્શનાવરણીય બંધાય, મોહનીય બંધાય કે અંતરાય બંધાય, એમ એ ચાર પ્રકારે ઘાતી કર્મની પ્રકૃતિઓ બંધાય, કે પછી આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર પ્રકારે અઘાતી કર્મની પ્રકૃતિ બંધાય. પણ એ બધું દ્રવ્ય કર્મ, જળ કર્મ છે અને એમાં એ પ્રકારના પરમાણુઓ ભેગા થાય છે. જેવી પ્રકૃતિ બંધાય છે એ પ્રકારના પરમાણુઓ ભેગા થાય છે અને એમ એ કર્મનો બંધ પડે છે. અને એને જેટલી અહીંયા તીવ્રતા થઈ છે, રૂચિ વધારે થઈ છે કે ઓછી થઈ છે, એ પ્રમાણે એને સ્થિતિ બંધ પણ પડે છે. આ બધું જે થાય છે તે જળ પૂદગળમાં થાય છે. જળ પૂદગળ જાણતું નથી કે સામે જે નિમિત્ત છે તે કેવા પ્રકારનું છે, એવું એ જ્ઞાન કરતું નથી. છતાં પણ આ પૂદગળ પરમાણુઓ, આ કર્મ અને રજકણો ભેગા થઈ અને કર્મરૂપે એ બંધાય છે. આ કર્મરૂપે બંધાય છે એમાં જીવના ભાવ નિમિત્ત છે, પણ એમાં એમ નથી કે જીવ એ આવા જળ કર્મ બાંધે છે, જળ કર્મનો કરતા જીવ છે એમ નથી. અહીંયા વાત આપણને એ સમજાવવી છે. કરતા કર્મ અધિકાર છે, એમાં જે પૂદગળ કર્મ, જળ કર્મ બંધાય છે તો એ જળ કર્મનો કરતા જીવ નથી. જીવ પોતે પોતાના ભાવનો કરતા છે. અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવનો કરતા એ થાય છે, ખરેખર નથી. ખરેખર તો જીવ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, પણ અજ્ઞાન અવસ્થામાં જીવ મિથ્યાત્વને કારણે આવા વિભાવ ભાવ, વિકારી ભાવ, રાગદ્વેષના ભાવ એનો એ કરતા થાય છે, ખરેખર નથી. ખરેખર તો જીવ ક્યારેય એવા ભાવનો કરતા હતો જ નહીં. કેમ નહોતો? કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને વિકારી ભાવ થાય, વિભાવ ભાવ થાય, એટલા માટે એ ખરેખર નથી. પણ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે એ એવું માને છે. જ્યાં સુધી એને પોતાનું સાચું શુદ્ધ સ્વરૂપ જણાયું નથી, ખ્યાલમાં આવ્યું નથી, ત્યાં સુધી એને એમ છે કે આ બધા ભાવ મારા છે. આ શુભ ભાવ, દયાદાન વ્રતનો ભાવ મારો છે. હું દયા કરી શકું છું, હું જીવને બચાવી શકું છું. આવો જે શુભ ભાવ, એ ભાવને પોતાનો માને છે, પણ ખરેખર એમ નથી. એ અજ્ઞાન અવસ્થામાં જીવ એવા ભાવને પોતાનો માને છે, અને એમ માને છે તો એવા ભાવને નિમિત્ત બનાવીને પેલા જળ કર્મ બંધાય છે. પણ એમ નથી કે જીવ એવા જળ કર્મનો કરતા થઈ અને એવા જળ કર્મને બાંધે છે, એમ નથી. પૂદગળ કર્મ બંધાય છે એમાં કારમણ રજકણો ભેગા થઈ અને એવી કોઈક પ્રકારની કર્મ પ્રકૃતિ રૂપે બંધાય, એ પૂદગળ કર્મનું પોતાનું કાર્ય છે એનો કરતા પૂતગળ કર્મ પોતે જ છે, જીવ એનો કરતા નથી, જીવ એનો કરતા નથી. છતાં પણ જીવના ભાવ છે એ નિમિત્ત છે, અને એ નિમિત્ત પ્રમાણે આ કર્મ બંધાય છે. એટલે બંને વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે પૂતગળ જળ કર્મ એનું પોતાનું કાર્ય કરે છે અને એ બંધાય છે, ત્યારે જીવના ભાવ નિમિત્ત છે, પોતે જે પરિણામ કરે છે એનું નૈમિત્તિક છે. એટલે કે શુભ બંધ અશુભ બંધ, પુણ્ય પાપના બંધ છે એનું નૈમિત્તિક, એનું કાર્ય છે, એ પરમાણુનું કાર્ય છે, જીવનું કાર્ય નથી. એટલે અજ્ઞાન અવસ્થાની અંદર પણ જીવના વિકારી ભાવ હોય ત્યારે પણ એ જીવ કર્મને બાંધે એવું કાર્ય તો કરતો જ નથી. અજ્ઞાન અવસ્થામાં પણ જીવ ઉદ્ગળના પરિણામ તો કરતો જ નથી, એનો તો એ કરતા થતો જ નથી. એના ભાવને નિમિત્ત કરીને પેલા પૂતગળ પરમાણુઓ ભલે બંધાય, પણ એથી કરીને એ કંઈ જીવનું કાર્ય થતું નથી. આ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો. બીજા પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે જેમાં પેલા પૂર્વે બાંધેલા જળ કર્મો, એ જળ કર્મનો ઉદય આવે છે એટલે જે સંયોગ પ્રાપ્ત થાય છે એ સંયોગને પોતાનો માનીને એની સાથે એકત્વ મમત્વ કરીને જીવ પોતે વિભાવ ભાવે પરિણમે છે. પૂર્વે બાંધેલા કર્મને કારણે અત્યારે એવા સંયોગ આવ્યા કે એને એક ડોક્ટર તરીકે સારી જોબ મળી. આ સંયોગ છે. પૂર્વે જે કર્મ બાંધ્યું હતું એ દ્રવ્ય કર્મ, એને કારણે એ ઉદયમાં આવ્યું, એટલે એક સંયોગ એવો થયો કે એને જોબ મળી, ડોક્ટર તરીકે થયો, ડોક્ટરની જોબ મળી. આ બધા સંયોગો એને મળ્યા અને એની સાથે પોતે એકત્વ બુદ્ધિ કરીને કે હું ડોક્ટર અને મને આ જોબ અને હું આ જોબ કરું છું, એવો ભાવ, એવો પાપ ભાવ, એવો વિકારી ભાવ જે પોતાનો નથી, પોતાનો એટલે શુદ્ધ આત્માનો નથી, એવો એ ભાવ જીવ પોતે કરે છે, પણ એમાં નિમિત્ત કારણ તરીકે પેલા પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે એ સંયોગો છે. એ સંયોગોના નિમિત્તે એને નિમિત્ત કરીને જીવ હવે નવા વિકારી ભાવ કરે છે. મંદિરમાં જવાનું થયું, મંદિરમાં જવાય એવા પુણ્યના બંધ હતા એટલે એવો સંયોગ મળ્યો એટલે મંદિરમાં જવાનું થયું, ત્યારે એ શુભભાવ કરે છે. તો નિમિત્ત કારણ તરીકે પૂર્વે બાંધેલા શુભ બંધ એને કારણે મંદિર સુધી જવાનું થયું, એવા સંયોગો પ્રાપ્ત થયા. હવે જીવ પોતે એવા સંયોગો પ્રાપ્ત થયા છે એમાં પોતાપણું કરી એકત્વ કરી અને શુભભાવ કરે છે અને શુભભાવ રૂપે પોતે પરિણમે છે. એ શુભભાવ રૂપે પરિણમવાનું કાર્ય જે થાય છે એ કંઈ પેલું સંયોગ આવ્યા છે, પૂર્વના કર્મનો ઉદય આવ્યો છે એ બધું કંઈ કરાવતું નથી. પૂર્વના કર્મનો ઉદય જીવની અંદર કંઈ શુભ કે અશુભ ભાવ કરાવતો નથી. વર્તમાનમાં જીવને શુભ કે અશુભ ભાવ જે થાય છે એ બધા ભાવ કરાવવામાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત કારણ છે, પણ એ પૂર્વના જળ કર્મો એ જીવને એવા શુભ કે અશુભ ભાવ કરાવતા નથી. એટલે એ જીવના પૂર્વે બાંધેલા કર્મો છે એ જીવની અંદર કંઈ પણ ક્રિયા કરતા નથી, જીવની અંદર શુભાશુભ ભાવ કરવા પણ પરિણમતા નથી. બંને દ્રવ્ય જુદા છે, બંને દ્રવ્ય જુદા છે. જે નિમિત્ત છે એ પણ જુદું છે અને જે નૈમિત્તિક છે એ પણ જુદું છે. ઉપાદાનની અને નિમિત્તની વાત કરીએ તો જ્યાં કાર્ય થઈ રહ્યું છે એ દ્રવ્ય જુદું છે અને એ વખતે જે હાજર દ્રવ્ય છે એ પણ જુદું છે. એ હાજર છે એ નિમિત્ત છે અને બધો એનો શ્રેય યશ અથવા અપયશ આપણે નિમિત્તની ઉપર ઢોળી દઈએ છીએ, એવું અનાદિનું મિથ્યાત્વ આપણને વર્તી રહ્યું છે. કોઈ પણ કાર્ય થાય તો એમાં જે નિમિત્ત હોય એને આપણે જવાબદાર ઠેરવીએ છીએ, કેમ કે આપણને અજ્ઞાન છે. જ્ઞાની નિમિત્તને એટલું જ મહત્વ આપે છે કે એ હાજર છે. નિમિત્ત માત્ર એ વખતે હાજર છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી એમ જ્ઞાનીની દ્રષ્ટિ છે. અજ્ઞાનીને એમ છે કે નિમિત્ત જ બધું કરે છે. બંનેની દ્રષ્ટિમાં આ મોટો તફાવત છે. જ્ઞાની એમ માને છે કે ઘડો થાય છે તો એ માટીને કારણે થાય છે, માટીની એવી ઉપાદાન શક્તિ છે એને કારણે ઘડો થાય છે. અજ્ઞાની એમ માને છે કે કુંભાર ઘડો કરે છે. બંનેની દ્રષ્ટિમાં ફેર છે. એટલે નિમિત્તની ઉપર બધો ભાર નાખી દેવાનું અજ્ઞાનીને હોય છે, અને એને કારણે એ મિથ્યા માન્યતાને કારણે એને રખડવાનું થાય છે. સાચું તો એ છે કે જીવની અંદર જે ભાવ થયા, વિકારી ભાવ થયા, શુભ ભાવ કે અશુભ ભાવ ગમે તે ભાવ થયા, એ ભાવ થવાનું કારણ પેલા કર્મો નથી. કર્મનો ઉદય આવ્યો એને કારણે એને એવા ભાવ બિલકુલ થયા નથી. જો કર્મના ઉદયને કારણે એવા સંયોગો આવ્યા એને કારણે એને રાગ અને દ્વેષના ભાવ થતા હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. જો કર્મો સર્વોપરી હોય અને કર્મને કારણે જ જો બધું થતું હોય, અત્યારે વર્તમાન પરિણમન એનું જે થઈ રહ્યું છે એ પરિણમન માટે જો પૂર્વના કર્મ જ જવાબદાર હોય તો કોઈ પણ જીવ છૂટી શકે નહીં, મુક્ત થઈ શકે જ નહીં. કર્મના ઉદય ગમે તે પ્રકારે આવ્યા હોય પણ એના તરફ લક્ષ ન કરે અને પોતે ભગવાન આત્મા છે, પોતે ત્રિકાળ જ્ઞાયક છે એવા શુદ્ધ ભાવે રહેવા માટેનો પુરુષાર્થ કરે તો એને વિભાવ ભાવથી રહિતપણું થાય છે. એટલે વિભાવ ભાવને છોડીને પોતે સ્વભાવ ભાવમાં જઈ અને સંવર્ત કરે છે, નિર્જરા કરે છે. વર્તમાનમાં એનું જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન વખતે જો એ જ્ઞાની છે તો એવા પરિણમનમાં પોતે પોતાની જાતને સ્થાપતો નથી. દાન કરે છે તો પોતે એમ નથી પોતાને સ્થાપતો કે હું દાન કરવા વાળો. દયા કરે છે, કોઈ જીવને બચાવે છે તો એ એમ નથી માનતો કે આ જીવને મેં બચાવ્યો. એની માન્યતા બરાબર છે કે પોતે જાણે છે કે હું તો માત્ર જ્ઞાન કરવા વાળો જ્ઞાતા દ્રષ્ટા છું. જે બચ્યો છે, જે જીવ બચ્યો છે એની એ વખતની એવી જ પર્યાય થવાની હતી, એટલે એમ થઈ છે. એમાં મારું કંઈ કરવાપણું નથી. હું બીજાને બચાવી શકું કે મારી શકું નહીં એવું એને જ્ઞાનીને હોય છે. એટલે એવા જે કંઈ બહારમાં થઈ રહ્યા છે એનો એ કરતા થતો નથી. પૂર્વના ઉદય અનુસાર જે કંઈ એને ભોગવવાનું આવે છે, અસાતા વેદનીય કર્મનો ઉદયને કારણે એને અસાતાનો ઉદય વર્તે છે, એને ભોગવાય છે, દુઃખનો અનુભવ થાય છે, તે છતાંય એનાથી જ્ઞાની અલિપ્ત રહે છે. પોતે ભગવાન આત્મા છે, પોતે જ્ઞાયક છે અને આ જે કંઈ થઈ રહ્યું છે તે પૂર્વકર્મના ઉદયને કારણે થઈ રહ્યું છે, એવા સંયોગો અત્યારે વર્તે છે તો છે, એને મારે કોઈ સંબંધ નથી, હું એનાથી જુદો છું. આવી જ્ઞાનીની માન્યતા છે અને એવી જ્ઞાનીની માન્યતાને કારણે એને ઘણી નિર્જરા થાય છે, નવા કર્મો બંધ થતા નથી અને ધીરે 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 શુદ્ધિની વૃદ્ધિ થતા એ મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઈ પણ કર્મના ઉદયો, કોઈ પણ સંયોગો હોય, અનુકૂળ સંયોગો હોય કે પ્રતિકૂળ સંયોગો હોય, એ સંયોગો જીવની અંદર કંઈ કાર્ય કરતા નથી. એ કરતા થઈ અને જીવની અંદર કંઈ કરતા નથી. જે થાય છે તે જીવને પોતાને કારણે થાય છે. વિભાવરૂપ પરિણમનની અંદર કોઈનો દોષ હોય તો જીવનો પોતાનો દોષ છે, બીજા કોઈનો દોષ નથી. એ શુભ ભાવ અશુભ ભાવને કારણે એને કર્મનો બંધ થાય છે ત્યાં પણ એ જ વાત લેવામાં આવી કે એ કર્મનો બંધ થાય છે ત્યારે પેલા કારમણે રજકણો બંધાય છે તો એને જીવ બાંધતો નથી. એટલે બંને પ્રકારે એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે પણ કરતા કર્મ સંબંધ નથી. એમ નથી કે જીવ વિભાવ ભાવ કરી અને પેલા કારમણે રજકણો જે છે એને બાંધે છે એ એનું કર્મ છે, કર્મ જે બંધાયા ઉદગળ કર્મ જળ કર્મની 148 પ્રકૃતિ બંધાઈ એ એનું કાર્ય છે એમ જીવ માનતો નથી, એમ ખરેખર નથી, એ એનું કાર્ય નથી. માત્ર જીવના ભાવ વિભાવ ભાવનું નિમિત્ત પામીને પેલા પૂદગળ કર્મ જાતે જ બંધાય છે એ એનું પૂદગળનું કાર્ય છે. અને બીજી રીતે અહીંયા જીવને વિભાવ ભાવ થાય છે તો એ વિભાવ ભાવ જીવને પોતાની મેળે પોતાની પર્યાયમાં એ સમયનું એવું અશુદ્ધ ઉપાદાન છે એવી યોગ્યતા છે માટે જીવને થાય છે. એમાં પેલા પૂદગળ કર્મ પૂર્વે બાંધ્યા હતા, એનો ઉદય આવ્યો અને એ સંયોગો થયા છે એ કંઈ કરતા નથી, માત્ર એ નિમિત્ત કારણ છે. એટલે બંને તરફથી આ રીતે ઉદગળના પરિણામ અને જીવના પરિણામ, અહીંયા જીવના અશુદ્ધ પરિણામની વાત લીધી છે, શુદ્ધ પરિણામની વાત નથી, અથવા બીજી રીતે કહીએ તો અજ્ઞાનીના પરિણામની વાત લીધી છે. તો જીવના અશુદ્ધ પરિણામ અને પૂદગળના પરિણામને પરસ્પર નિમિત્ત માત્રપણું છે, એમની બંનેની વચ્ચે કરતા કર્મપણું નથી. આ વાતને આપણે ગઈ વખતે આટલે સુધી સમજ્યા છીએ. હવે પૂજ્ય ગુરુદેવે કેટલીક વાત કરી છે, મોટાભાગે આ વાત બરાબર સરસ રીતે સમજાવી છે એટલે વધારે આપણે એમાં રિપીટેશન નહીં કરીએ, પણ કેટલીક એવી વાત જે છે કે એ આપણે દ્રઢતા કરવા માટે લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 4 એક વાત આપણે પહેલા સ્પષ્ટ કરી છે, છતાં પણ અહીંયા લઈએ. ગુરુદેવના શબ્દોમાં 160 પાનાઓ પર સમયસાર ગાથા 80, 81, 82 મથાળુ એમાં છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવે કહ્યું છે કે પહેલા પોતાના પરિણામને જાણતો આત્મા એમ કહેલું એ જીવના વિતરાગી નિર્મળ પરિણામની વાત હતી. એ નિર્મળ પરિણામની વાત હતી એટલે કે પહેલા એટલે 76, 77, 78 ગાથાની અંદર જે વાત હતી એ નિર્મળ પરિણામની વાત હતી, એને એ જાણતો ત્યાં એ રીતે લેવામાં આવ્યા હતા. અને પૂદગળ પરના પરિણામને જાણતું નથી એમ કહેલું ત્યાં પણ પરના પરિણામ એટલે પૂદગળને માટે જે પરના પરિણામ એટલે જીવના પરિણામ હતા જે 79મી ગાથામાં આપણે લેવામાં આવ્યું હતું તો એ પણ જીવના નિર્મળ પરિણામ હતા. એટલે 75 થી 79 સુધીમાં એ વાત જે પરિણામની વાત હતી એ જીવના નિર્મળ પરિણામની વાત હતી. અને અહીંયા અજ્ઞાનીની વાત છે, બહુ સ્પષ્ટ ચોખ્ખું લખ્યું છે અહીંયા 161 પાના ઉપર પહેલી જ લીટીમાં કે અહીં અજ્ઞાનીની વાત છે. એટલે કે મિથ્યાત્વ અને રાગ દ્વેષના પરિણામને અહીં જીવના પરિણામ કયા છે અને એવા જીવના પરિણામને અને આ પૂદગળના પરિણામને જે સંબંધ છે એની અહીંયા વાત લેવામાં આવી છે. હવે એમાં એક થોડીક વધારે વાત સમજવાની છે એટલે આપણે લઈએ 161 પાના ઉપર જ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં, પહેલા પણ આ વાત આપણે લીધી છે. 85 ગાથા 62 એની વાત આપણે પહેલા પણ લીધી છે અને ફરી ફરીને આપણે એટલા માટે લઈએ છીએ કે એ વાત ભૂલાય નહીં. 85 ગાથા 62 એમ કહ્યું છે કે સમય સમયના જીવના વિકારી પરિણામ સ્વયં પોતાના સટકારકથી થાય છે, તેમાં પરકારકોની અપેક્ષા નથી, બીજા કારકો બીજા કરનારાઓની કોઈ અપેક્ષા નથી. ષટકારકો 6 કારણો કોના છે, એના પોતાના છે, સ્વયં પોતાના ષટકારકથી થાય છે, તેમાં પરકારકોની અપેક્ષા નથી, બીજા કોઈ કારણની અપેક્ષા નથી. કારકો સંબંધી આપણે પહેલા વાત કરી છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ એમ 6 કારકો. એ 6 કારકો જે છે એ પોતાના છે. જીવના વિકારી પરિણામ પોતે પોતાથી પોતાના સટકારક રૂપે પરિણમનથી થાય છે, એમાં જળકર્મના કારકની બિલકુલ અપેક્ષા નથી. જળકર્મ એટલે આ પૂર્વે બાંધેલા જે કર્મ, એની બિલકુલ અપેક્ષા નથી, એની બિલકુલ જરૂર નથી એમ એનો અર્થ છે. જીવને જે પરિણામ થાય છે, અજ્ઞાનીની વાત લીધી છે ને અહીંયા, એટલે જે રાગદ્વેષના પરિણામ થાય છે એવા પરિણામ થવામાં જડ કર્મના કારકની બિલકુલ અપેક્ષા નથી. અને આ વિષય ઉપર વર્ષો પહેલા ચર્ચા ચાલેલી તો સામે પક્ષથી કહે કે એ તો અભિન્ન કારકની વાત છે, પણ અભિન્નનો અર્થ શું? વિકારી પરિણામ પોતે પોતાથી સ્વતંત્ર થાય છે એમાં પેલા કર્મ કરે છે એ વાત રહેતી જ નથી. આ વાતને તો હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યાં સુધી એને એમ ભણાવવામાં આવે છે કે કર્મ બધું કરે છે, કર્મ બધું કરે છે, એવી વાત જ્યાં સુધી એના મગજમાં બેઠી છે ત્યાં સુધી ધર્મ પામશે નહીં. 2-3 વર્ષ પહેલાની વાત છે, એક ભાઈએ કર્મ વિશે 100 સ્લાઇડ બનાવી અને મૂકી અને પછી એના રિવ્યુ માટે અતુલભાઈ થ્રુ મારા સુધી વાત આવી ત્યારે મેં એક જ વાત કહી કે આપણે 10 મિનિટ માટે બેસીએ અને હું એક વાત તમને કહેવા માંગુ છું. મેં એમને કહ્યું કે જો ભાઈ, હિન્દુ માન્યતામાં ભગવાન બધું કરે, ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ ના હાલે એવી એમની માન્યતા છે. અને વર્તમાનમાં જેઓ શાસ્ત્રને સમજ્યા નથી, જીનેશ્વર ભગવાનની વાણીને નથી સમજ્યા, એ લોકો એમ માને છે કે કર્મ બધું કરે. અને તમે આ જે 100 સ્લાઇડ બનાવી છે એની અંદર એવો જ ભાવ વ્યક્ત થાય છે. જો એમ જ હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. એ ભાઈને ચમકારો થયો અને કહ્યું, વાત તો બિલકુલ બરાબર છે તમારી, તો હવે મારે શું કરવું, તમે હવે ઉમેરી આપો સ્લાઇડ. મેં એમને કેટલીક વાત કહી, મેં કીધું ના, સ્લાઇડ તમે તમારી જાતે જ ઉમેરો, કેમ કે તો જ તમને એ ખ્યાલમાં આવશે. અને એમને એ પ્રમાણે કર્યું પણ ખરું કે ના, કર્મ સર્વોપરી નથી. કર્મ જીવને ભાવ કરી દે, જીવમાં એવા ભાવ કરાવી દે અને એને કારણે નવા કર્મ બંધાય એમ નથી, એમ નથી. ગમે તેવા કર્મ હોય, ગમે તેવા કર્મના ખરાબ ઉદય વર્તતા હોય, તે છતાંય એ ઉદય નવા કર્મ બંધ માટે એવા વિભાવ ભાવ માટેનું કારણ નથી. નવા કર્મનો બંધ થાય છે તેમાં જીવનો વિભાવ ભાવ નિમિત્ત છે. એટલે બંને તરફથી જોઈએ તો એ આખી બંને તરફની પ્રવૃત્તિ એ નિમિત્ત નૈમિતિક પ્રવૃત્તિ છે, એ રોકી શકાય એવી પ્રવૃત્તિ છે. એમાં જીવને કંઈ કરવાપણું નથી, માત્ર જાગૃતિ રાખવાની છે, બીજું કંઈ કરવાનું નથી. એમાં કોઈ મોટા ઘોડા દોડાવવાની જરૂર નથી. માત્ર પોતે કોણ છે એટલું એ જ્ઞાન કરે તો બધું સમી જાય છે. ફક્ત એટલી જ જાગૃતિ રાખવાની છે કે હું ભગવાન આત્મા છું, હું જ્ઞાયક છું, હું ત્રિકાળ જ્ઞાયક છું, હું સિદ્ધ સમાન છું, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં હું એમ આવ્યો છું, તો હું એ જ છું. એટલે બધું સવળું પડવા માંડશે. એક સવળી વાતને લેશે એટલે બધી વાત પછી સવળી થઈ જશે. ગુરુદેવ એક ઉદાહરણ આપે છે કે ઘડો મૂકીએ ને, સીધો સવળો મૂક્યો હોય તો એની ઉપર બીજો ઘડો સવળો જ આવે, ઊંધો ના મૂકી શકાય. એની ઉપર સવળો 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 એમ જ રહે. પણ જો પહેલો ઘડો તમે ઊંધો મૂક્યો અને એની ઉપર બીજો સવળો ઘડો મૂકવા જશો તો એ પડી જશે, રહેશે નહીં. એની ઉપર પછી બીજો ઘડો ઊંધો જ રહેશે. એટલે મૂળમાંથી પહેલી માન્યતા જે છે તે સવળી હોવી જરૂરી છે. પહેલી બેઝિક વાત આ જ છે કે હું સિદ્ધ સમાન ભગવાન આત્મા શુદ્ધ છું, ત્રિકાળ મારું શુદ્ધ સ્વરૂપ છે અને વર્તમાનમાં જે કંઈ છે તે ક્ષણિક છે, એ પર્યાયમાં છે અને એ કાયમ ટકવાવાળી વસ્તુ નથી. આટલી વાતને એને બેઝિક તરીકે સ્વીકારવી અને પછી આગળ વિચાર કરવો. પણ જો આમાં એ ફેરફાર કરશે, કર્મ બધું કરાવે ને કર્મને કારણે મારું આમ છે ને તેમ છે, તો પતી ગયું. એ પહેલો ઘડો ઊંધો મૂક્યો પછી બધા ઘડા ઊંધા આવશે, પછી મુશ્કેલી છે. એટલે આ વાતને બરાબર યાદ રાખવી. અહીંયા 62મી ગાથામાં એમ કહ્યું, 62મી ગાથા 85 તિકાઈની ગાથામાં એમ કહ્યું કે જે જીવના પરિણામ વિકારી થાય છે, રાગદ્વેષના પરિણામ થાય છે, એનો કરનારો જળ કર્મ નથી, જળ કર્મની એને બિલકુલ અપેક્ષા પણ નથી. એ પરિણામ જે થાય છે એ જીવના પોતાના છે અને પોતાના સટકારક રૂપ એનું પરિણમન છે. શુદ્ધ ભગવાન આત્મા નિર્મળ એ પણ એને કરતો નથી. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માનું એવું છે કે એમાં કોઈ એવો ગુણ નથી કે એ એવા ભાવે થાય. એ પણ કરનારો નથી અને જળ કર્મ છે એ પણ કરનારું નથી. એટલે ખરેખર જોવા જઈએ તો એ ક્ષણિક પરિણામો છે અને એમાં જીવના પુરુષાર્થની નબળાઈ છે, અજ્ઞાન છે અને એનો પ્રમાદ છે. આ વાત કેટલી સરસ રીતે બેસી જાય છે. જીવને વિભાવ કેમ થાય છે આ જ પ્રશ્ન છે ને આપણને, કે હું શુદ્ધ સમાન છું, ભગવાન આત્મા છું, તો પછી મને આવા વિભાવ ભાવ કેમ આવે છે, આવા વિકારી ભાવ મને કેમ થાય છે જે મારા નથી. એનો જવાબ શોધવા માટે આપણે બરાબર એની તરફ જઈએ તો કે એનું કારણ પેલા જળ કર્મ જે છે એનો ઉદય છે, જળ કર્મની એની અપેક્ષા છે, એ કરાવે છે, એ કરે છે, ના એ તો બિલકુલ નથી. 85 તિકાઈની 62મી ગાથામાં પણ એ કહેવામાં આવ્યું. અને એ પરિણામ એના પોતાના સટકારકથી, એટલે એ પરિણામ એટલે જે પર્યાય થઈ છે તે, જે રાગ થયો છે તે, જે ક્રોધ થયો છે તે, જે માન થયું છે તે, એ પરિણામ થયું છે તે, એને એ વખતે થયું છે તો એના પોતાના કારણે થયું છે. હવે એના એટલે શું, એના એટલે શુદ્ધ આત્માના, ના, કેમ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું છે કે એમાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એને ક્રોધ થાય, એટલે એની જવાબદારી પણ નથી. ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક છે, એની આમાં કોઈ જવાબદારી નથી કે એને આવા ક્રોધના પરિણામ થાય. અને એની સાથે પેલા જળ કર્મ છે જેના ઉદય આર્યા છે, એની પણ કોઈ જવાબદારી નથી કે જેને કારણે આવા પરિણામ થાય. એ નિમિત્ત છે એ વાત જુદી છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી. જો બેમાંથી કોઈ જવાબદાર નથી તો એનો અર્થ શું થયો? એનો અર્થ એટલો જ થાય છે કે જીવ પોતે ઊંધાઈ કરીને, જીવ પોતે દોષી થઈને, જીવ પોતે અજ્ઞાન ભાવે વર્તીને, જીવ પોતે પ્રમાદરૂપ થઈને એવા પરિણામ કરે છે. એટલે કે દરેક સમયે આપણે સવારથી ઉઠીએ છીએ અને રાત્રે સૂઈ જઈએ છીએ ત્યાં સુધી જેટલા પરિણામ આપણે કરીએ છીએ તે શુભ અથવા અશુભ પરિણામ કરીએ છીએ એ આપણી પોતાની ઊંધાઈ છે, પુરુષાર્થની નબળાઈ છે, એ પ્રમાદ છે, એ અજ્ઞાનતા છે, એ મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વને દૂર કરીને પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણવાથી, એવા સ્વરૂપ તરફ વળવાથી એવા વિકારી પરિણામ, વિભાવ પરિણામ થશે નહીં. આ એનો રસ્તો, આ જ માર્ગ. વિભાવ પરિણામ મને કેમ થાય છે અને મારે કેમ રોકવા, એનો આ જવાબ છે. પોતાનું સ્વરૂપ જાણીને એ સ્વરૂપ તરફ ઢળતા હું આ છું એવો નિર્ણય કરવો, પહેલા હું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળિક નાયક 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 છું એવો નિર્ણય કરવો, એટલે પછી બીજે બધેથી રસ ઉડી જશે, બીજે બધેથી આસક્તિ ચાલી જશે, બીજે બધેથી કંઈ પણ કરવાની બુદ્ધિ ચાલી જશે, બીજે બધેથી કંઈ પણ ભોગવવાની બુદ્ધિ ચાલી જશે, અને એમ થતાં પોતે પોતાના સ્વરૂપ તરફ વળશે. સાથે ને સાથે જે અહીંયા કરતા કર્મ ભાવની અંદર મુખ્ય વાત જે આપણને કહી છે તે કે હું બીજે ક્યાંય કોઈ જગ્યાએ પરમાં કંઈ કરી શકતો નથી, બીજાના પરિણામો બદલી શકતો નથી, બીજાના પરિણામો કરી શકતો નથી, એટલે હું બીજા કોઈપણનો પરમાં કે પરભાવનો પણ કરતા નથી, એટલે પોતે બધેથી પાછો વળે છે કે મારે ક્યાંય કરવા પણ નથી, હું માત્ર મારા શુદ્ધ નિર્મળ પરિણામોનો જ કરતા છું, ભોગતા છું, હું મારા રૂપે જ છું, એમ જ કરી શકું છું, એમ જ રહી શકું છું, બીજે મારું ક્યાંય કરવા પણ ભોગવવા પણ છે જ નહીં, એમ એ પાછો વળે છે. એક સાથે બે કામ થઈ જાય છે. એક દ્રષ્ટિ બરાબર સરખી કરવામાં આવે ને, એક વાતને બરાબર સમજવામાં આવે ને, તો કેટલું બધું સહેલું થઈ જાય છે, આખો ધર્મ એમાં સમાઈ જાય છે, મોક્ષનો માર્ગ એને મળી જાય છે અને એમ એનું પ્રયાણ થઈ જાય છે. ફક્ત એક જ વાત પકડવાની કે હું કોણ છું, હું ત્રિકાળ નાયક છું, શુદ્ધ છું, અને મારું પરિણમન શુદ્ધ નિર્મળ પરિણમન હોય, એ સિવાય મારું બીજું પરિણમન હોય નહીં, બીજા કોઈ પણ પરિણમન હું કરાવી શકું નહીં, બીજા પરમાં હું કોઈ પણ કાર્ય કરી શકું નહીં, અને એ જ રીતે બીજા કોઈ મારામાં કંઈ કરી શકે નહીં, એમ એ અકર્તા ભાવને પકડે છે, પોતાના સ્વરૂપને જાણે છે, એટલે સહજ રીતે બીજે બધેથી એની કરવાની ભોગવવાની જે બુદ્ધિ છે એ ચાલી જાય છે અને એ પોતે પોતા તરફ વળે છે, સ્વ તરફ વળે છે, એટલે પુરુષાર્થ પણ એમાં આવી જાય છે અને સમ્યક્ત્વ પણ આવી જાય છે, સાચી માન્યતા સાચી શ્રદ્ધા પણ એમાં જ રહી છે અને એમ જ એ પુરુષાર્થ પણ ઉપડે છે. એટલા માટે આ ગાથાની અંદર વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, અજ્ઞાન અવસ્થામાં જે ચાલી રહ્યું છે, એમાં પણ એ પરનો કરતા થતો નથી કે પર એવા અજ્ઞાન ભાવ રૂપે જીવના પરિણમનમાં કરતા થતું નથી, એ આપણને અહીંયા સ્પષ્ટ કરી અને આચાર્ય ભગવાને ઘણી કૃપા કરી દીધી છે. આ ગાથા દ્વારા આપણને પહેલા જે 76, 77, 78 ગાથા દ્વારા આપણને મૂળ વાત સમજાવી, નિશ્ચયથી જેવું સ્વરૂપ છે, જેવું પરિણમન છે એની વાત સમજાવી, અને એ વખતે પણ એને ક્યાંય પરમા કરતા પણ નથી એ વાત સમજાવી, અને અહીંયા જ્યારે વર્તમાનમાં હજી એ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે ત્યારે પણ એને ક્યાંય કોઈ જગ્યાએ કરતા કર્મ પણ છે જ નહીં કે બીજાઓને એની સાથે કોઈ કરતા કર્મ પણ નથી, એ વાત અહીંયા સમજાવી દીધી. પાના નંબર 162 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા કહે છે, બહુ સરસ વાત કહી છે કે આત્મા અદભુત ચૈતન્ય ચમત્કાર રૂપ હીરલો છે, એની જેને કિંમત જણાઈ નથી, ભગવાન આત્માની જેને ચેતનની કિંમત જેને જણાઈ નથી, એ જીવ મિથ્યાત્વ અને રાગ દ્વેષ પણ પરિણમે છે. જેને પોતાના સ્વરૂપની કિંમત જણાય છે, જેને પોતાને ખ્યાલ આવે છે કે હું તો આ છું, એ પછી એ એ રૂપે પરિણામમાંનો જ પુરુષાર્થ કરે છે. પેલું ભીલનું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે ભીલ સાથે ઉછરેલો પેલો રાજકુમાર જ્યાં સુધી પોતે પોતાને ભીલકુમાર જાણતો હતો ત્યારે ત્યાં સુધી એનું પરિણામ આખું ભીલ રૂપે હતું. ભીલોની સાથે એ ભીલ થઈને રમતો હતો, બધી ક્રીડા કરતો હતો. પણ એ યુવાન થયો અને જ્યારે એને એમ કહેવામાં આવ્યું કે તું ભીલકુમાર નથી પણ તું રાજકુમાર છે, એટલે આખી ખુમારી બદલાઈ ગઈ કે હું રાજકુમાર, હા તું આ રાજનો રાજકુમાર છો, એ રાજ તારા પિતાનો છે, આખી વાત બદલાઈ ગઈ. એ જ સેકન્ડથી એ પોતે રાજકુમાર થઈ જાય છે, જેવું જાણે છે ને એ જ મિનિટમાં એ બદલાઈ ગયો છે. એ ત્યાંથી જ રાજકુમાર થઈ જાય છે, આખી વસ્તુ બદલાઈ જાય છે. અને પછી તો હું રાજ મારું કેમ કરીને પાછું લઉં એ કહું, આખી વાત બદલાઈ જાય છે. એવું જ્યારે આ જીવને કહેવામાં આવે કે તું તું જ્ઞાયક છો, સિદ્ધ સમાન છો, બીજો કોઈ નથી, અને જો એ વાતને પકડી લે છે તો એ બદલાઈ જાય કે હું ભગવાન આત્મા જ્ઞાયક છું, ત્રિકાળ જ્ઞાયક છું, ચેતન ચમત્કાર હીરલો છું, એમ જો એને પકડાઈ જાય, એને પોતાની કિંમત સમજાઈ જાય, તો પછી એ મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામે એ નહીં પરિણમે એમ કહે છે ગુરુદેવ. જ્યાં સુધી એને એની કિંમત જણાઈ નથી એ જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષ પણ પરિણમે છે. તે વિકારી ભાવનું જ્યારે હાજરપણું છે તે વખતે, એટલે એવા વિકારી ભાવ એને વર્તે છે જ્યાં સુધી એને મિથ્યાત્વ છે, રાગદ્વેષ પણ એ વર્તી રહ્યો છે, પોતાના સ્વરૂપની એને કિંમત નથી, પોતાના સ્વરૂપને સ્પર્શ્યો નથી, એને જાણ્યું નથી, તે વખતે આવું છે ત્યારે પૂદગળની જે કર્મરૂપ અવસ્થા થાય છે, એટલે કે જળ કર્મ બંધાય છે, તે પૂદગળનું સ્વતંત્ર પરિણમન છે. એમ નથી કે જીવ એ અજ્ઞાન અવસ્થામાં એ કર્મ બાંધે છે, એમ નથી. હવે અહીંયા એક વાત મૂકી છે, બધાને આ પ્રશ્ન થાય એટલા માટે આ વાત આપણે લીધી છે કે ત્યારે કોઈ કહે છે કે રાગદ્વેષ ન કર્યા હોત તો કર્મ બંધાત, તો કર્મ બંધ ન થાત ને? ગુરુદેવ એનો જવાબ આપ્યો છે, હવે એના ઉપર જાતે જ વિચાર કરવાનો છે. બહુ સરસ જવાબ આપ્યો છે, થોડો સમય લાગશે એને સમજવામાં. શું પ્રશ્ન થયો? બધાને પ્રશ્ન એમ થાય કે પણ કે રાગદ્વેષ ન કર્યા હોત તો પણ કઈ કર્મ બંધાત નહીં ને એમ, કે તો કઈ કર્મ બંધાત? તમે એમ કહો છો કે આ રાગદ્વેષ જે છે એના નિમિત્તે કર્મ બંધાયા છે, અને એ બંધાયા છે તેમાં પૂદગળ પોતે કાર્ય કરે છે, જીવ કરતો નથી, એ વાત તો તમારી બરાબર, પણ રાગદ્વેષ ન કર્યા હોત તો કર્મ બંધ થાત? એનો ગુરુદેવે જવાબ આપ્યો છે. પણ ભાઈ એ પ્રશ્ન જ ક્યાં છે? રાગદ્વેષ ન કર્યા હોત તો કર્મ બંધાત, કર્મ થાત, કર્મનો બંધ પડત? એનો જવાબ ગુરુદેવે આપ્યો છે કે એ પ્રશ્ન જ ક્યાં છે. એક અવસ્થામાં બીજી અવસ્થાની કલ્પનાનો પ્રશ્ન જ ક્યાં છે? કૌંસમાં અસ્પષ્ટતા કરી છે રમણભાઈએ, એમણે આ સંકલન કરી છે ને, એટલે એમણે ગુરુદેવનો કહેવાનો ભાવ શું છે એ જરાક સમજવાનો છે. ફરી ફરીને વિચાર કરશો તો સમજાઈ જશે, પકડાઈ જશે કે પ્રશ્ન જ ક્યાં છે. રાગદ્વેષ જે થયા છે એ થયા છે, એ એની પર્યાયમાં થયા છે, એના સત્કારકો એના પોતાના છે. હવે થયા છે અને અહીંયા આ બાજુ કર્મ બંધાય છે, એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ તમને દર્શાવવામાં આવ્યો છે. એ બધું જે થઈ રહ્યું છે તો એના સત્કારકોથી થઈ રહ્યું છે, અને એના એ સત્કારકોથી થઈ રહ્યું છે ત્યારે સમજવાની વાત જ એ છે કે એવા એવા રાગદ્વેષના પરિણામો કેમ થાય છે. એની દ્રષ્ટિ આત્મા તરફ નથી, માટે એ પ્રમાદમાં વર્તે છે, મિથ્યાત્વ અજ્ઞાન સહિત છે, માટે થાય છે. હવે થાય છે તો થાય છે જ, એ થવા અને સામે પેલા કર્મના બંધ પડવા એ બંને વસ્તુ જુદી જુદી ચાલી રહી છે. અહીંયા જીવને જે ભાવ થઈ રહ્યા છે એ પણ ક્ષણિક છે, પર્યાયમાં થઈ રહ્યા છે, અને સામે પેલા કર્મના રજકણો ભેગા થઈ અને કર્મ બંધાઈ રહ્યા છે એ પૂદગળમાં થઈ રહ્યું છે. બે જુદી જુદી જગ્યાએ બે વસ્તુ થઈ રહી છે, બે વસ્તુ જુદી જુદી જગ્યાએ થઈ રહી છે. એટલે શુદ્ધ નિર્મળ પરિણામનો વિચાર કરીએ તો એમાં જીવને તો કંઈ એ સ્પર્શતાય નથી. 76, 77, 78, 79 ગાથાની અંદર જે વાત આવી એ પ્રમાણે જો શુદ્ધ નિર્મળ પરિણામનો વિચાર કરીએ તો એ રીતે જોઈએ તો આ પરિણામન, વિભાવ પરિણામન જે છે એ તો કંઈ જીવને સ્પર્શતું પણ નથી, જીવમાં કંઈ કરતું પણ નથી. એટલે જીવને એની સાથે ક્યાં કાંઈ સંબંધ છે? આમ પણ કાંઈ સંબંધ નથી. તો પછી એમાં પ્રશ્ન જ ક્યાં રહ્યો કે આ આ ન થયા હોત એનો એ કરવા વાળો છે જ ક્યાં? એ રાગદ્વેષ કરવા વાળો જીવ છે જ નહીં. ખરેખર શુદ્ધ આત્માનું એ કરવું છે જ નહીં, એનું કાર્ય છે જ નહીં. એ વાત તો 76, 77, 78, 79 ગાથામાં આવી ગઈ. શું આવી ગયું? કે એવા પરિણામો જે થાય છે એ જીવના નથી. અને ત્યાં એને શું કહી દીધું? પૂતગળ પરિણામ કહી દીધા. એ જગ્યાએ 76, 77, 78, 79 ગાથાની અંદર એ વિભાવ પરિણામ જે છે એને પૂતગળ પરિણામ કહી દીધા. એટલે પૂતગળ રજકણ એમ નહીં, પૂતગળ પરિણામ. કેમ કે જીવમાં એવો કોઈ ગુણ નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી. એટલે એવા ન કર્યા હોત એવો પ્રશ્ન ક્યાં રહ્યો? કરવા વાળો તું ક્યાં છો? જરાક સમજ. પ્રભુ શાંત ચિત્તે આ સમજવા જેવું છે. આ વાત સમજાશે તો ધર્મ સમજાઈ જશે. વિભાવ ભાવે પરિણમન થાય છે એનું કારણ આપણે એટલે પહેલા જ ડિસ્કસ કર્યું કે શા માટે થાય છે. અને એની અહીંયા વધારે થોડી ઊંડાણથી સ્પષ્ટતા છે કે એવા પરિણમન ન કર્યા હોત તો, રાગદ્વેષ ન કર્યા હોત તો, પણ ક્યાં તું કરી શકે જ છે? તું શુદ્ધ આત્મા થઈને રહે ને એટલે પતી જાય, વાત પૂરી થઈ જાય. હું ભગવાન આત્મા છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ સ્વાધ્યાય કર ને. તું તો ત્રીજા પુરુષ એક વચન તરીકે પ્રભુ સ્વાધ્યાય કરે છે કે આ કૂકની વાત ચાલે છે તો પછી એમ જ થાય ને. એ પરિણામ મારા હોઈ શકે નહીં, એ અજ્ઞાન છે. મારું શુદ્ધ પરિણામ આન છે એ ભાવે તું વર્તી જ, એવી દ્રઢ માન્યતા કર અને પછી સ્વરૂપનો અનુભવ કર. પછી એ પરિણામ ક્યાં તારા રહે છે જો. પછી નાની થઈ જાય છે તો એ પરિણામ ક્યાં તારા રહે છે? અને એ પરિણામ કરવાની વાત રહેતી નથી, એ પરિણામ જ ચાલ્યા જાય છે. પછી એવા પરિણામ થતા જ નથી. દ્રષ્ટિ આત્મા તરફ ને આત્મા તરફ રહે તો સંવર રહે, બીજું શું રહે? આત્મા તરફ દ્રષ્ટિ રહે તો વારંવાર સંવર થયા કરે, વિભાવ પરિણામ થાય જ નહીં. એટલે એ પરિણામ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? કોઈ કહે કે રાગ દ્વેષ ન કર્યા હોત તો કર્મબંધન કઈ થાત ન થાત નહીં, પણ એ પ્રશ્ન જ ક્યાં છે? હવે સમજો, આ રીતે ગુરુદેવનું કહેવું છે. કેટલી અદભુત વાત, કેટલી સરસ રીતે ગુરુદેવ મૂકી છે. અહીંયા તો વાત એમ છે કે જીવે રાગદ્વેષ કર્યા માટે કઈ પેલા પૂતગળ પરિણામ જે છે, પૂતગળના કર્મ બંધાયા, જળ કર્મ થયા, એ કારમણે રજકણો એ કર્મરૂપે બંધાવવું પડ્યું એમ નથી. આ ક્ષણિક પરિણામો વિભાવ ભાવ વિકારી ભાવ જે થયા જીવને જીવની પર્યાયમાં, એણે કંઈ પેલા પૂતગળના પરિણામ કર્યા નથી, એટલે કે જળના પરિણામ, કર્મ બાંધવાના પરિણામ કર્યા નથી. એ વાત અહીંયા તો સમજાવી છે. અને એ જ રીતે બીજી વાત પણ સમજાવી કે એવા પરિણામનો ઉદય આવ્યો છે તો કંઈ જીવને રાગ કે દ્વેષ થતા નથી. આગળ પણ અહીંયા વાત એટલી જ કરી છે. એક સરસ વાત છે, અહીંયા આપણે ચારિત્ર મોહનીય વિશેની વાત લઈએ, પણ પહેલા આ વાત લઈ લઈએ કે આ જ 162માં પાના ઉપર કે તેવી રીતે પૂતગળ કર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે. એટલે કે જીવ સ્વયં સ્વાધીનપણે પોતાને આધીન રહીને રાગ દ્વેષ રૂપે પરિણમે છે, ત્યારે પેલું જળ કર્મ છે એનો ઉદય નિમિત્ત માત્રપણે છે. એ જળ કર્મનો ઉદય કંઈ કરતો નથી. કર્મનો ઉદય નિમિત્ત છે માટે જીવ રાગ દ્વેષ પણે પરિણમે છે એમ નથી. આ બીજી વાત પણ સાથે ને સાથે કરી છે. તે કાળે જીવને રાગ દ્વેષ રૂપ થવાનો એ સ્વકાળ છે. જીવના એવા રાગ દ્વેષ રૂપ પરિણામ થવાનો એ કાળ છે. અને ત્યારે પેલા કર્મનો ઉદય જે છે તે નિમિત્ત કારણ છે, એ નિમિત્ત છે, બસ નિમિત્ત. એ નિમિત્ત કરીને એટલે કે ત્યાં નિમિત્તપણું છે, હાજરી છે. શેની? પેલા કર્મના ઉદયની. બસ એટલી જ વાત છે. એમાં બંનેનો કાળ એક જ છે કે પેલા કર્મનો ઉદય વર્તે છે એવો, એવા સંયોગો આવ્યા છે એ સમયે, અને અહીંયા આ જીવને રાગદ્વેષના પરિણામ થવા એ સમય બંને એક કાળ એક જ છે. એટલી જ વાત છે. એટલે નિમિત્તપણું છે, પણ એમ નથી કે પેલા કર્મના ઉદય જે છે એ જીવને રાગદ્વેષ કરાવે છે અથવા એ પોતે જીવમાં રાગદ્વેષ ઉત્પન્ન કરે છે એનું કાર્ય છે એમ નથી. જો બંનેનો કાળ એક જ છે તો પછી આ છે તો આ થયું એમ ક્યાં રહ્યું? બંને સાથે જ થાય છે એટલે એમાં આ થયું માટે આ થયું એમ કોઈ પ્રશ્ન જ નથી. બંને સ્વતંત્ર રીતે થાય છે. કર્મનો ઉદય થવો અને જીવને રાગદ્વેષના ભાવ થવા બંને સ્વતંત્ર છે. એટલે પેલા અહીંયા કંઈક કરે એટલે જીવને રાગદ્વેષ થાય એમ નથી. કર્મના ઉદયો જીવમાં કંઈક કરે એટલે રાગદ્વેષ થાય એમ પણ નથી. અને જીવ રાગદ્વેષ કરે એટલે પેલા કર્મના જળ કર્મ બંધાય એમ પણ નથી. બંનેનો કાળ એક છે. એટલે એમની વચ્ચે નિમિત્ત સંબંધ છે, પણ કરતા કર્મ સંબંધ નથી. બંનેનો કાળ એક જ છે તો પછી આ છે તો આ થયું એમ તો પછી ક્યાં રહ્યું? ફક્ત નિમિત્ત છે એટલી વાત છે. જીવના પરિણામ એક સમયનું સત પોતાથી છે. આ વિભાવ પરિણામ છે ને, કોઈ પણ પર્યાય છે તે એક સમયનું સત છે, એ પોતાથી છે. અને કર્મ પરિણામનો ઉત્પાદ થયો માટે છે એમ નથી. કર્મના એટલે જળ કર્મના ઉદય આવ્યા એટલે આ થયું એમ નથી. અને જીવના રાગ દ્વેષના પરિણામનો ઉત્પાદ થયો માટે તે કાળે કર્મના પરિણામ થયા એમ પણ નથી. એટલે કે જીવને રાગ દ્વેષ થયા એ જ સમયે પેલા જળ કર્મ બંધાય છે તો એને કારણે થયા એમ પણ નથી. બંને વખતે નિમિત્તનો જ સંબંધ છે. હવે એક બીજી ચારિત્ર મોનીની અહીંયા વાત કરી છે, આપણે સાથે લઈ લઈએ કે જેટલા પ્રમાણમાં જીવને રાગ દ્વેષ પરિણામ હોય તેટલા પ્રમાણમાં ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. મિથ્યાત્વના પણ અનંત રસ છે. જેટલા પ્રમાણમાં મિથ્યાત્વનો ભાવ હોય તેટલા પ્રમાણમાં દર્શન મોહ કર્મ બંધાય છે, છતાં આને લઈને કર્મ બંધાય છે એમ નથી. જેટલા પ્રમાણમાં મિથ્યાત્વનો ભાવ હોય તેટલા પ્રમાણમાં દર્શન મોહ કર્મ બંધાય છે, છતાં આને લઈને પેલા કર્મ જળ કર્મ બંધાય છે એમ નથી. સ્પષ્ટતા કરી છે ગુરુદેવ બહુ સરસ રીતે. એટલે એ રીતે જીવના પરિણામને અને પૂતગલના પરિણામને પરસ્પર હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં જીવ અને પૂતગલને પરસ્પર વ્યાપક ભાવનો અભાવ છે, એટલે એમને કરતા કર્મ ભાવનો અભાવ છે. આ વાતને અહીંયા સિદ્ધ કરી છે, બહુ સરસ રીતે લીધી છે. પાના નંબર 163 ઉપર નીચે અહીંયા કહે છે કે ભાઈ હજુ પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે? જો થોડીક અઘરી વાત છે પણ જરાક સમજવા જેવી વાત છે. બીજી બધી વાત તો તમે વાંચશો એટલે સમજાઈ જાય એવી છે. આપણે જે ગાથા કરી છે એ જ વાત ગુરુદેવે સરસ રીતે સમજાવી છે, પણ કેટલીક વાત એવી છે કે જે તમે આ ગાથાને અનુરૂપ નહીં માની અને કદાચ જતી કરશો, એટલા માટે હું લઉં છું ખાસ કે એને છોડવા જેવી નથી. ગુરુદેવે આ બધી વાત જે કરી છે એકબીજાના અનુસંધાનમાં કરેલી છે, બહુ સમજવા જેવી વાત છે કે હજુ પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે? કેમ કે દ્રવ્ય વ્યક્ત નથી, અવ્યક્ત છે. પર્યાય દ્રવ્યને જાણનારી છે, પર્યાયમાં દ્રવ્ય જણાય છે, પણ દ્રવ્ય અવ્યક્ત છે. પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી, પર્યાય સ્વતંત્રપણે થાય છે, પર્યાયના સટકારકો એના પોતાના છે, એ સ્વતંત્રતા હજી જેને બરાબર સમજાઈ નથી, જરાય બેસતી નથી, એને તો આ વાત બહુ મુશ્કેલ પડશે. તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે? દ્રવ્ય એનાથી જુદું છે, પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે, એ વાત એને બેસવી મુશ્કેલ છે. પોતાની જે પ્રગટ પર્યાય તે સ્વતંત્ર છે, પરને લઈને નથી, કોઈને કારણે પર્યાય થતી નથી, સ્વતંત્રપણે થાય છે. અને કર્મનું બંધન થાય તે કર્મને લઈને છે, જીવને લઈને નથી. આવી સમય સમયની પર્યાયની સ્વતંત્રતાની વાત જેને ન બેસે તેને આનંદકંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવની સ્વતંત્રતા દ્રષ્ટિમાં નહીં આવે, દ્રષ્ટિમાં બેસશે નહીં, અને તેને સમ્યક દર્શન પ્રગટ નહીં થાય. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 સ્વતંત્ર છે, એ નિર્મળ પર્યાયથી પણ જુદો છે, એ નિર્મળ પર્યાયથી પણ જુદો છે. પર્યાય છે તે એક સમયનું સત છે, અને ભગવાન આત્મા જે દ્રવ્ય એ પરમ સત્ય છે, ત્રિકાળ સત્ય છે. પર્યાય છે તે એક સમયનું સત છે, જ્યારે ભગવાન આત્મા તે ત્રિકાળ સત છે. એટલે સમય સમયની જે પર્યાય થાય છે એ સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. પર્યાયની સ્વતંત્રતાને જો સ્વીકારવામાં નહીં આવે તો પછી પર્યાયની સ્વતંત્રતાને જો સ્વીકારવામાં નહીં આવે તો પછી આ વિભાવ પર્યાયનું કારણ પણ સમજાશે નહીં. કેમ કે ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ છે તો પછી વિભાવ પર્યાય શા માટે થાય, ન થવી જોઈએ. એટલે ત્યાં જ પર્યાયની સ્વતંત્રતા પણ સમજાઈ જાય છે કે ના, શુદ્ધ સ્વરૂપ છે અને જો વિભાવ પર્યાય થાય છે તો એનો અર્થ એ થયો કે એ દ્રવ્યને કારણે નથી થતી. દ્રવ્ય સ્વતંત્ર છે, પર્યાય સ્વતંત્ર છે. પર્યાય સ્વતંત્રપણે એના સટકારકો એના પોતાના એવી રીતે એ પર્યાય ઉત્પન્ન થાય છે. એટલા માટે તો એ શુદ્ધ નિર્મળ પર્યાય પણ હોય અને વિભાવ પર્યાય પણ હોય, બંને પ્રકારની પર્યાય હોય છે. પર્યાય દ્રવ્યમાંથી આવે છે એમ આપણે કહીએ છીએ, ત્યાં જુદી અપેક્ષા સમજાવવી છે કે પરમાંથી નથી આવતી એમ કહેવું છે, એટલા માટે એ કહીએ છીએ. પણ છતાંય જ્યારે દ્રવ્યની અને એની પર્યાયની વાત આવે ત્યારે દ્રવ્યની અને પર્યાય વચ્ચેની સ્વતંત્રતા જે છે તે એમ જ રહે છે. પર્યાય પોતે સ્વતંત્ર છે, એ ઉત્પન્ન સ્વતંત્ર રીતે થાય છે, વિલીન સ્વતંત્ર રીતે થાય છે. દ્રવ્ય જે છે તે બદલાતું નથી. આત્મામાં દ્રવ્ય ગુણ અને પર્યાયની વાત લઈએ તો ગુણોનો પિંડ ભગવાન આત્મા જે દ્રવ્ય છે એ એવું ને એવું જ રહે છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. જે કંઈ બદલાવ છે એ બધું પર્યાયમાં છે, પર્યાય રૂપે છે. એટલે એ પરિણમન છે તે એનું શુદ્ધ પરિણમન છે, નિર્મળ પરિણમન છે. અને એ નિર્મળ પરિણમન જે છે એ અને ભગવાન આત્મા ધ્રુવ એ બંને જુદા છે, એની સ્વતંત્રતાની વાત અહીંયા તો ગુરુદેવે કરી છે. એટલે બંને જુદું છે, એટલા માટે જ જે જો શુદ્ધ નિર્મળ પરિણમન છે તો એ નિર્મળ પર્યાય છે, અને અશુદ્ધ ઉપાદાન છે એ વખતે વિભાવ પરિણમન છે, શુભાશુભ પરિણામ છે. પણ એ પરિણામો પણ એ દ્રવ્યથી જુદા છે. એ નિર્મળ પર્યાય હોય કે શુદ્ધ પર્યાય હોય, એ ત્રિકાળ ધ્રુવથી ભિન્ન છે. આ વાતને પણ સાથે જ સમજવી પડશે અને એને રાખવી પડશે, નહીંતર પછી ઘણા ગોટાળા થશે. એટલે જ્યાં જ્યાં જે અપેક્ષાએ જે વાત કરવામાં આવી હોય તેને તે અપેક્ષાએ તેમ સમજવી. બીજા કેટલાક પ્રશ્ન વગેરે લીધા છે અહીંયા કે કર્મનો ઉદય આવે તો વિકાર કરવો જ પડે ને, એનો જવાબ તો આવી ગયો. કર્મનો ઉદય તો ભલે ના આવે, વિકાર કરવો કે ન કરવો એ તો જીવનું પોતાનું છે. શા માટે વિકાર કરે, એને એની સાથે જોડાવાની કોઈ જરૂર નથી. મુનિઓ ક્યાં વિકાર કરે છે, કર્મના ઉદય તો ગમે તે પ્રકારે આવે છે. એનો જવાબ એમાં આવી જાય છે, એટલે કંઈ બીજી વાત નથી. જીનવાણીમાં વ્યવહાર ને મોક્ષનું પરંપરા કારણ કયું છે, એ પ્રશ્નનો જવાબ જે છે જાતે વાંચી લેવા જેવો છે, આપણે એને લેતા નથી અહીંયા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે